આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 27 ફેબ્રુઆરી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ હતો, એટલે કે હેપ્પી વાળો બર્થડે, એ પણ 615મો. તો આજે ગીતો અમદાવાદને સમર્પિત. અને અહેવાલો પર નજર નાખીએ તો જુદા જુદા વિષયોના અહેવાલો આજે માણીશું. લઈશું મુલાકાત એક સિને કલાકારની, જાણીશું કામ અને પગાર વિશે, અને ઉપરાંત અમેરિકાનો પ્રવાસ અને નિજતા એટલે કે પ્રાઇવસીના જોખમ વિશે. તો આજે આવા રોચક અહેવાલ ધરાવતો કાર્યક્રમ શરૂ કરીએ, પણ તે પહેલાં SBS સાઉથ એશિયન તમને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારત તથા ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે રમાનારી ક્રિકેટ શ્રેણી દરમિયાન તમારી મનપસંદ ટીમને સ્ટેડિયમમાં બેસીને ચીયર કરવાની તક આપી રહ્યું છે. મેચના ડબલ પાસ જીતવા માટે તમારે 25 કે તેથી ઓછા શબ્દોમાં અમને તમારો જવાબ આપવાનો રહેશે. અને સવાલ છે કે ભારત કે ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમમાં તમારી મનપસંદ ખેલાડી કોણ છે અને કેમ? આ સ્પર્ધા ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચે 1 માર્ચના હોબાર્ટ ખાતે યોજાનારી ત્રીજી વન ડે મેચ માટેની છે. તમારે જવાબ gujarati.program@sbs.com.au પર મોકલવાનો રહેશે. ફરી એકવાર ઇમેલ એડ્રેસ નોંધી લો, gujarati.program@sbs.com.au. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 27 ફેબ્રુઆરી અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. સિડનીના પશ્ચિમ ભાગોમાં રાતોરાત 100 મિલીમીટર જેટલો ભારે વરસાદ પડ્યા બાદ રસ્તાઓ પર અચાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સ્ટેટ ઇમરજન્સી સર્વિસીસ એટલે કે SES-એ 44 લોકોનું પૂરના પાણીમાંથી રેસ્ક્યુ કર્યું છે અને મદદમાં આવેલા 454 કોલનો જવાબ આપ્યો છે. આજે બપોરે વિક્ટોરિયાના અમુક ભાગમાં પણ વ્યાપક વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જો કે બ્યુરો ઓફ મેટરોલોજીના હવામાનશાસ્ત્રી એંગસ હાઇન્સના જણાવ્યા અનુસાર આ ટૂંકા ગાળાની હવામાન પ્રણાલી હવે હળવી થઈ ગઈ છે અને વિક્ટોરિયામાં વરસાદ ઓછો તીવ્ર રહે તેવી શક્યતા છે. બાળકોની સુરક્ષાના ભાગરૂપે ચાઇલ્ડ કેર વર્કર્સ માટેનું રાષ્ટ્રીય રજિસ્ટર આજથી અમલમાં આવશે. દેશની વિવિધ સંસ્થાઓમાં બાળકોને નિશાન બનાવતા જાતીય ગુનેગારોના ચિંતાજનક ખુલાસા બાદ ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને પ્રદેશોમાં અપનાવવામાં આવેલી રાષ્ટ્રીય કાર્યયોજનાના ભાગરૂપે આ કડક સુધારા કરવામાં આવ્યા છે. આજથી કર્મચારીઓ પાસે તેમની રોજગારની વિગતો દાખલ કરવા માટે 1 મહિનાનો સમય છે અને પ્રારંભિક શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા તમામ લોકો માટે ફરજિયાત તાલીમ પણ શરૂ થશે. શિક્ષણ મંત્રી જેસન ક્લેરના જણાવ્યા અનુસાર આ સુધારાઓ બાળકોને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. અર્થતંત્ર પર નજર નાખીએ તો ફેડરલ સરકાર પ્રોપર્ટી રોકાણકારો માટે સંભવિત ટેક્સ પોલિસીમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. સરકાર પ્રોપર્ટી માલિકો માટે નેગેટિવ ગિયરિંગ જેવી મુખ્ય કર રાહતને માત્ર બે મિલકતો સુધી સીમિત કરવા પર વિચારી રહી છે, જેથી પેઢીગત સંપત્તિની અસમાનતા ઘટાડી શકાય અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને બજારમાં સારી તક મળે. લેબર એમપી માર્ક બટલરે જણાવ્યું છે કે આ પગલું મુખ્ય સમસ્યાને હલ કરશે, પરંતુ તે કદાચ આવનારા મે મહિનામાં ફેડરલ બજેટનો ભાગ ન પણ બને. નજર નાખીએ મનોરંજન જગતના સમાચાર પર તો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સની ડિસ્કવરી ખરીદવા માટે તેની ઓફર વધારવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે આ ડીલ હવે આર્થિક રીતે આકર્ષક નથી રહી. આ નિર્ણયથી હરીફ કંપની પેરામાઉન્ટ સ્કાયડાન્સને હોલીવુડની દિગ્ગજ કંપની હસ્તગત કરવાની સ્થિતિમાં લાવી દીધી છે. નેટફ્લિક્સની ઓફરથી વિપરીત પેરામાઉન્ટ સીએનએન અને ડિસ્કવરી સહિત વોર્નરની તમામ કામગીરીઓ ઇચ્છે છે, જે સીએનએનને પેરામાઉન્ટના સીબીએસ સાથે લાવશે અને હોલીવુડના છેલ્લા પાંચમાંથી બે સ્ટુડિયોને જોડી દેશે. અંતમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક નવા ફીચરની જાહેરાત કરી છે. જ્યારે કોઈ સગીર વારંવાર પોતાને નુકસાન પહોંચાડવાના અથવા આત્મહત્યા જેવા શબ્દો સર્ચ કરશે ત્યારે આ ફીચર માતા પિતા અથવા વાલીઓને ચેતવણી આપશે. લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ આગામી અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયન માતા પિતા માટે આ નોટિફિકેશન રજૂ કરશે. સગીરોને થતા નુકસાનને ઘટાડવા માટે કંપની પર વધી રહેલા દબાણ વચ્ચે આ પગલું લેવાયું છે. આ દરમિયાન કેલિફોર્નિયાની એક મહિલાએ આજે મેટા અને યુટ્યુબ વિરુદ્ધ જુબાની આપી છે, જેમાં બાળપણમાં સોશિયલ મીડિયાના વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને થયેલા નુકસાન બદલ સોશિયલ મીડિયા જાયન્ટ પર કેસ કર્યો છે. આ હતા તારીખ 27 ફેબ્રુઆરીના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, ભણતર અને સ્કિલ એટલે કે કૌશલ્ય તમને સતત વિકસતા સમાજમાં એક અલગ સ્થાન આપે છે. ચોક્કસ ભણતર કે સ્કિલ ધરાવતા લોકો ઓછા કલાક કામ કરીને પણ અન્યો કરતાં વધુ વેતન મેળવે છે. જો કે આંકડાઓમાં આ ફરક કેવો છે, ચાલો જાણીએ આ અહેવાલમાં.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, આપણે વાત કરીશું એવા વ્યવસાયોની જેઓ કામના કલાકો ઓછા હોવા છતાં સૌથી વધુ કમાણી કરે છે. ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અને SBS ન્યૂઝના અહેવાલ મુજબ તમારી મહેનત અને તમારો પગાર હંમેશા એકબીજા સાથે સુસંગત હોય તે જરૂરી નથી. ચાલો વિગતે સમજીએ આ અહેવાલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ કોર્પોરેટ જગતથી. ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીઝ એક્સચેન્જ એટલે કે ASX પર લિસ્ટેડ કંપનીના ટોચના 300 ચીફ એક્ઝિક્યુટિવ્સ એટલે કે CEOનું સરેરાશ વેતન 10% વધીને $3.86 મિલિયન થઈ ગયું છે. આમાં બે સેલરી, બોનસ, સુપરએન્યુએશન અને કમિશનનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયામાં ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર સીઈઓ ડેવલપ ગ્લોબલના બિલ બિમેન્ડ હતા. તેમણે ઓપ્શન શેરમાં રૂપાંતરિત થવાને કારણે $59.6 મિલિયનની જંગી રકમ કમાઈ. આની સરખામણીમાં એક સામાન્ય ફૂલ ટાઈમ ઓસ્ટ્રેલિયન કામદારની સરેરાશ કમાણી અંદાજે $1,07,172 એટલે કે અઠવાડિયે પ્રી ટેક્સ $2,061 જેટલી રહી. શિક્ષણ ક્ષેત્રે પણ મોટી અસમાનતા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો સરેરાશ પગાર 2023 સુધીમાં લગભગ $1.3 મિલિયન સુધી પહોંચી ગયો, જે 1985માં $3,00,000 સરેરાશ પર હતો, એટલે કે 4 ગણો વધારો. જ્યારે યુનિવર્સિટીના અન્ય સ્ટાફના મીડિયન વેતનમાં માત્ર 39% વધારો થયો છે, જે 62,159 થી વધીને 86,673 થયો. યુનિવર્સિટી ઓફ સિડનીના વર્કપ્લેસ નિષ્ણાત જ્હોન બકાનન જણાવે છે કે ટોચના હોદ્દા પર બેઠેલા લોકો ફુગાવા અને ઉત્પાદકતા સાથે મેળ ન ખાય તેવો પગાર મેળવી રહ્યા છે. તેઓ કહે છે કે ફાઇનાન્સ અને ખાનગી તબીબી ક્ષેત્રના અધિકારીઓને મેસિવલી ઓવરપેડ, એટલે કે મોટા પાયે વધુ પડતો પગાર ચૂકવવામાં આવે છે. હવે વાત કરીએ કામના કલાકોની. ઓસ્ટ્રેલિયામાં ફૂલ ટાઈમ કામદારો નિયમિત સામાન્ય કલાક અઠવાડિયાના 38 છે અને ઓવરટાઈમ ઉમેરાતા આ સરેરાશ વધીને 39.2 થાય છે. પણ સૌથી લાંબા કલાકો કામ કરનારા ટ્રક ડ્રાઈવર છે, જેઓ અઠવાડિયામાં સરેરાશ 46.5 કલાક કામ કરે છે, છતાં તેઓ સૌથી વધુ કમાણી કરતા વ્યવસાયોની યાદીમાં આવતા નથી. બીજી તરફ સૌથી વધુ કમાણી કરનાર પૂર્ણ સમયના બિનસંચાલીય, એટલે કે નોન મેનેજરિયલ વ્યવસાયોમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ $3,554 પ્રતિ સપ્તાહ અને આઈસીટી મેનેજર $3,401 પ્રતિ સપ્તાહ સાથે ટોચ પર છે. આશ્ચર્યની વાત એ છે કે ઊંચી કમાણી કરતા કેટલાક વ્યવસાયો જેવા કે સ્પેશિયાલિસ્ટ મેનેજર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મેનેજર અને ટર્શરી એજ્યુકેશન ટીચર્સ પેઇડ કામકાજના કલાકો સરેરાશ કરતા ઓછા નોંધાયા છે. જો કે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના એસોસિએટ પ્રોફેસર લિયોનેરા રિસે નોંધે છે કે શિક્ષણવિદો ઘણીવાર વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટ તપાસવા અને રિસર્ચ જેવા કામો માટે અનપેઇડ ઓવરટાઈમ કરે છે. તેનાથી વિપરીત બાંધકામ અને ખાણકામ જેવા ઓનસાઇટ કામમાં વધારાના કલાકો માટે પૈસા ચૂકવવામાં આવે છે. તો કેટલાક લોકો કેમ વધુ કમાય છે? જ્હોન બુકાનનના મતે કેટલાક વ્યવસાયોમાં ઉચ્ચ કૌશલ્ય અને શિક્ષણની જરૂર હોય છે, જ્યારે અન્ય કિસ્સામાં તે ઉદ્યોગ વિશિષ્ટ છે. ઉદાહરણ તરીકે, યુનિવર્સિટીમાં ભણાવવા માટે PhD હોવું જરૂરી છે, જેને સરળતાથી બદલી શકાય તેમ નથી. ઓસ્ટ્રેલિયામાં માઇનિંગ સૌથી વધુ પગાર ધરાવતો ઉદ્યોગ છે. આ ક્ષેત્રમાં માત્ર 2% વર્કિંગ પોપ્યુલેશન કામ કરે છે, જ્યારે હેલ્થકેરમાં 18% અને એજ્યુકેશનમાં 10% લોકો કામ કરે છે. માઇનિંગ ઉદ્યોગ ખૂબ મૂડી સઘન છે અને ઓછા કામદારોથી નફો મોટો છે, આથી કામદારો ઊંચા પગારની માંગ કરી શકે છે. રિસેના મતે આ કામ જોખમી અને દૂરના અંતર ફ્લાય ઇન ફ્લાય આઉટ હોવાથી તેમાં નાઇટ શિફ્ટ, વીકેન્ડ રેટ અને પેનલ્ટી રેટનો પણ લાભ મળે છે. ઇલેક્ટ્રિસિટી ઉદ્યોગમાં કામ કરતા ઉચ્ચ કુશળ કામદારો પણ આવા જ કારણોસર વધુ કમાય છે. છેલ્લે વાત કરીએ અસમાનતા અને અન્યાયની. નિષ્ણાત જ્હોન બુકાનન સમજાવે છે કે છેલ્લા 15 વર્ષોમાં પબ્લિક સેક્ટરના વેતનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શિક્ષકો, નર્સો, સરકારી ક્ષેત્રના મનોચિકિત્સકો વેતન મર્યાદાને કારણે પ્રભાવિત થયા છે. આનાથી વિપરીત તેઓ ખાનગી ક્ષેત્રમાં જઈને 2 કે 3 ગણા વધુ પૈસા કમાઈ શક્યા હોત, જે સમાજ માટે યોગ્ય પ્રોત્સાહન આપતું માળખું નથી. આ ઉપરાંત પુરુષો અને મહિલાઓ વચ્ચેનો લૈંગિક આધારિત પગાર ભેદ હજુ પણ યથાવત છે. ઉદાહરણ તરીકે, મેડિકલ પ્રેક્ટિશનર્સમાં પુરુષો સરેરાશ કલાકે $96 કમાય છે, જ્યારે સમાન કામ કરતી મહિલાઓ કલાકે $77 કમાય છે. ઉચ્ચ પગારવાળા ઉદ્યોગોમાં મુખ્યત્વે પુરુષોનું વર્ચસ્વ છે, જ્યારે સૌથી ઓછો પગાર ધરાવતા ક્ષેત્રો મહિલાઓ અને અકુશળ પ્રવાસીઓનું પ્રમાણ વધારે છે. લિયોનારા રિસે કહે છે, સમાજમાં કયા કામને વધુ મહત્વ આપવામાં આવે છે તે સીધી રીતે પગાર અને પાવરને રિફ્લેક્ટ કરે છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ વ્યવસાયો વચ્ચેના પગાર ભેદ વિશે. મિત્રો, હેમલતાબેને બુધવારના કાર્યક્રમમાં અમને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમણે તેમના બાળપણના મિત્રોનો ઉલ્લેખ કર્યો હેમલતા બેને સંદેશમાં જણાવ્યું કે તેમના મિત્ર ગીતા પરીખ છે. તેઓ ધોરણ 2 થી તેમના મિત્ર છે અને તેમની દોસ્તી આજે પણ મજબૂત છે. આ ઉપરાંત તેમના અન્ય મિત્ર છે મંજુલાબેન શાહ. તેઓએ જણાવ્યું કે દોસ્તીમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કે અપેક્ષાઓ હોતી નથી અને તેમની દોસ્તી આવનારા સમયમાં પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં માતાનો દરજ્જો ધરાવતા તેમના મિત્ર સિલ્વાને પણ તેમણે યાદ કર્યા. હેમલાબેતાને ઉપરથી જણાવ્યું કે તેમને કાર્યક્રમમાં વગાડવામાં આવેલા ગીતો પણ ખૂબ ગમ્યા. ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્તે શ્રોતા મિત્રો, 26 ફેબ્રુઆરી ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ઇઝરાયેલના 2 દિવસના પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે જે દિવસે ભારતે ઇઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી તે 17 સપ્ટેમ્બર 1950ના રોજ મારો જન્મ થયો હતો. ભારતે હંમેશા ઇઝરાયેલને સાથ આપ્યો છે અને ગમે તે મુશ્કેલ સમયમાં પણ તેની સાથે ઊભું રહ્યું છે. હમાસના હુમલાને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યાને જરા પણ સાંખી લેવાય નહીં. આ સાથે મોદી ઇઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કરનારા ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા. ઇઝરાયેલના સાંસદોને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચે વ્યાપારિક રાજદ્વારી જ નહીં પરંતુ સુરક્ષાના પણ સંબંધ છે. નવેમ્બર 2025માં અમે સંરક્ષણ સહયોગ માટે કરાર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ વિશ્વયુદ્ધને યાદ કરતા એમ પણ કહ્યું હતું કે આ ભૂમિ પર ભારતનો સંબંધ લોહી અને બલિદાન સાથે જોડાયેલો છે. પહેલા વિશ્વયુદ્ધમાં ભારતના 4000થી વધુ જવાનોએ પોતાનો જીવ આપ્યો હતો. ઇઝરાયેલની સંસદે તેના સર્વોચ્ચ સન્માન સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી મોદીને સન્માનિત કર્યા હતા. મોદીને બધા સાંસદોએ ઊભા થઈને આવકાર્યા હતા. બીજી બાજુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યુએ કહ્યું હતું કે મોદી તેમના મિત્ર નહીં પરંતુ ભાઈ છે. દુનિયામાં આજે યહૂદીઓનો વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે ભારત અમારી સાથે ઊભું છે. ભારત એવો દેશ છે જ્યાં યહૂદીઓ પર ક્યારેય અત્યાચાર નથી થયો, માત્ર સ્વાગત થયું છે. અમે આ બાબત ક્યારેય નહીં ભૂલીએ. ભારત અને ઇઝરાયેલના સંબંધો જગજાહેર છે. દરમિયાન મોદી અને નેતાન્યાહુ તેમજ ભારત અને ઇઝરાયેલના પ્રતિનિધિમંડળ વચ્ચે કૃષિ, સંરક્ષણ, ટેકનોલોજી, જળસંચાલન, ટેલેન્ટ પાર્ટનરશીપ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ જોતા કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા હતા. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠરાવ્યા પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દુનિયાના દેશો પર 15% ટેરિફ નાખવાની જાહેરાત કર્યા પછી હવે વિવિધ કાયદા હેઠળ અલગ અલગ ટેરિફ નાખવાની જાહેરાત કરી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારત સાથે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી, જેના પર આગામી મહિને હસ્તાક્ષર થવાના હતા અને એપ્રિલથી તેનો અમલ શરૂ થવાનો હતો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા પછી હવે બંને દેશો વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો અટવાઈ ગઈ છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતમાંથી આયાત થતી સોલાર પેનલો પર 126% ટેરિફ નાખીને ભારતને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન વાણિજ્ય વિભાગે કહ્યું કે ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી છે, જેનાથી તેઓ સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હતા. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની સોલર કંપનીઓનો અમેરિકન બજારમાં પ્રવેશ મુશ્કેલ થઈ જશે. 2024માં ભારતે અમેરિકામાં 79 કરોડ ડોલર અંદાજે ₹6,500 કરોડના સોલાર ઉત્પાદનોની નિકાસ કરી હતી, જે 2022ની સરખામણીમાં 9% વધુ હતી. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં પણ વિપરીત અસર થશે. તેનાથી અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ અને સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધી જશે. દરમિયાન ભારતમાંથી આયાત થતી સોલાર પેનલ પર 126% જેટલો જંગી ટેરિફને કારણે અદાણી ગ્રુપની મુંદ્રા સોલાર એનર્જી લિમિટેડ અને મુંદ્રા સોલાર પ્રાઇવેટ લિમિટેડ અને વારી એનર્જી સહિત ભારતીય નિકાસકારોને મોટો ફટકો પડશે. જોકે ભારત સાથે વેપાર કરાર હેઠળ સંબંધો સુધારવાની વાતો કરતા અમેરિકન પ્રમુખે અચાનક જ અન્ય કોઈ ઉત્પાદનોની અને સોલાર પેનલ પર જગ્ગી ટેરિફ નાખવાની જાહેરાત કેમ કરી તે ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના ધોરણ 8ના અભ્યાસક્રમમાં ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે, જેને લઈને વિવાદ થયો છે. ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો નોંધ લઈને આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને તેના પર પ્રતિબંધની જાહેરાત પણ સુપ્રીમ કોર્ટે ગઈકાલે કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે ન્યાય વ્યવસ્થાને બદનામ કરવાની કોઈને પણ છૂટ નહીં આપીએ, કાયદો પોતાનું કામ કરશે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે NCERTના ધોરણ 8ના વિદ્યાર્થીઓને જ્યુડિશિયલ કરપ્શન એટલે કે ન્યાયિક ભ્રષ્ટાચાર અંગે ભણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દા અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ બેન્ચે સુઓ મોટો નોંધ લઈને સ્વેચ્છાએ જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની પુસ્તિકામાં લખાયું છે કે ભ્રષ્ટાચાર, પડતર કેસોની વિશાળ સંખ્યા, જજોની પૂરતી સંખ્યાનો અભાવ, આ તમામ એ પડકારો છે જેનો ન્યાયિક વ્યવસ્થા સામનો કરી રહી છે. ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર નામના હેડિંગ સાથે નવા પાઠ્યપુસ્તકમાં આ ઉમેરો કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મને તમામ પ્રકારની માહિતી છે, હાઈકોર્ટના જજોથી લઈને ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ચિંતિત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો નોંધ લેવાતા NCERTએ ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચારવાળા પુસ્તકને વેબસાઇટ પરથી તો હટાવી લીધું છે, પણ સુપ્રીમ કોર્ટના હુકમને કારણે હવે તે પુસ્તકને જ સંપૂર્ણપણે ઉઠાવી અથવા તો તેમાં સંપૂર્ણ પ્રકરણને નિકાલ કરીને આગળ તે અભ્યાસમાં લેવામાં આવશે તે પ્રકારની ચુકાદાની અંદર ટિપ્પણી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને વકીલ અભિષેક મનુ સિંઘવીએ વધુમાં જાણકારી આપી હતી કે પાઠ્યપુસ્તકમાં ભ્રષ્ટાચારના ઉદાહરણ આપવા માટે માત્ર ન્યાયિક વ્યવસ્થાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો, અન્ય ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય શું? રાજકારણ, સરકારી વિભાગો, જાહેર જનતાઓ કે સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનો એક પણ શબ્દ નથી છપાયો. બાદમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે બહુ જ ઇરાદાપૂર્વકનો ઉલ્લેખ છે, અમારે વધુ કંઈ કહેવું નથી, પરંતુ અમે એટલી જ સરકારને જરૂર તાકીદ કરીએ છીએ કે જેમણે પણ આ વિચાર પુસ્તકની અંદર ભ્રષ્ટાચારમાં જ્યુડિશિયલી સિસ્ટમને સાથે રાખીને આવ્યો હોય તેમનું નામ જાહેર કરવામાં આવે અને તેમની ઉપર પણ પગલાં લેવામાં આવે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીની સંપત્તિ સાથે સંકળાયેલી કથિત બેંક છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચેરમેન અનિલ અંબાણીના મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા રૂપિયા 3,716 કરોડથી વધુ કિંમતના નિવાસસ્થાન એબોર્ડને ટાંચ મારવામાં આવી હતી. આ બિલ્ડિંગ 17 માળની છે. આ સાથે આ કેસમાં કુલ જપ્ત કરાયેલી સંપત્તિનો આંક 15,700 કરોડ રૂપિયા થયો છે. 66 વર્ષીય અંબાણી બીજા રાઉન્ડની પૂછપરછ માટે દિલ્હીમાં એજન્સી સમક્ષ હાજર થાય એવી અપેક્ષા છે. તેમણે પહેલીવાર ઓગસ્ટ 2025માં ઈડી સમક્ષ જુબાની આપી હતી ત્યારે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ જપ્તી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ આરકોમ દ્વારા કથિત નાણાકીય અનિયમિતતાઓ અને લોન ડાયવર્ઝનની વ્યાપક તપાસનો એક ભાગ છે. ઈડીની કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલી 2 FIR બાદ કરવામાં આવી છે. આ જૂથ સાથે સંકળાયેલી કંપનીઓ અને અધિકારીઓ સાથે જોડાયેલા 35થી વધુ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 50થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે, તેમજ મુંબઈ અને દિલ્હીમાં 25થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસોમાં જાણવા મળ્યું છે કે અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ 2017-2019 દરમિયાન યસ બેંકમાંથી લગભગ રૂપિયા 3,000 કરોડ રૂપિયાની લોન ડાયવર્ટ કરવામાં સંડોવાયેલી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 માર્ચથી વોટ્સએપ સહિતના તમામ મેસેજિંગ એપ્સ માટે નવા નિયમો અમલી બનશે, જેના કારણે હવે એક્ટિવ સિમ કાર્ડ વગર આ એપ્સનો ઉપયોગ કરવો અશક્ય બની જશે. ટેલિકોમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સિમ બાઇડિંગના આ નિયમમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. અત્યાર સુધી વોટ્સએપ કે ટેલિગ્રામ જેવા એપ્સમાં એકવાર OTP દ્વારા લોગિન કર્યા પછી ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય નહોતું, પરંતુ 1 માર્ચથી આ સ્થિતિ બદલાઈ જશે. નવા નિયમ મુજબ જે મોબાઈલ નંબર પર વોટ્સએપ એકાઉન્ટ છે તે સિમ કાર્ડ ફોનમાં એક્ટિવ હોવું જરૂરી બનશે. જો ફોનમાંથી સિમ કાઢી નાખાયેલું હશે અથવા નંબર રિચાર્જ નહીં હોય તો વોટ્સએપ એકાઉન્ટ પણ કામ કરતું બંધ થઈ જશે. સરકારના આ કડક વલણ પછી મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને ફેક એકાઉન્ટ્સ પર રોક લાગે છે કે નહીં તે જોવાનું રહેશે. જ્યારે દરેક એકાઉન્ટ વેરીફાઈડ અને એક્ટિવ સિમ સાથે જોડાયેલું હશે ત્યારે સાયબર ગુનેગારોને પકડવા સરળ બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે. માત્ર મોબાઈલ જ નહીં પણ કોમ્પ્યુટર કે લેપટોપ પર વોટ્સએપ વેબનો ઉપયોગ થતો હશે તો ત્યાં પણ દર 6 કલાકે ઓટો લોગ આઉટનો નિયમ લાગુ થશે. એટલે કે દર 6 કલાકે ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે. જો તમે મોબાઈલ નંબર બદલાયેલ હશે અથવા સિમ બીજા ફોનમાં નાખેલું હશે તો જૂના ડિવાઇસ પરથી એકાઉન્ટ તરત જ બંધ થઈ જશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એરલાઇન ટિકિટ રિફંડ નિયમોમાં સુધારા કર્યા છે, જેનાથી મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર વધારાની ફી વગર ટિકિટ રદ કરી શકે છે. આમ 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફૂલ રિફંડ મળી રહેશે. આ ઉપરાંત જો ટિકિટ સીધી એરલાઇન વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવી હોય અને 24 કલાકની અંદર નામની ભૂલ અંગે જાણકારી આપવામાં આવી હોય તો પણ તે રિફંડ કરવામાં આવશે. જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલના માધ્યમથી ખરીદવામાં આવી છે તો રિફંડની જવાબદારી એરલાઇનની રહેશે. એરલાઇને રિફંડ 14 કાર્યકારી દિવસોમાં પરત થાય તે જોવાનું રહેશે. તેમજ મુસાફર કે તેમના પરિવારના સભ્યને લગતી તબીબી કટોકટીના કારણે ટિકિટ રદ કરવા માટેની શરતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરો તરફથી સમયસર રિફંડ ન મળવાની વધતી ફરિયાદોને કારણે આ ફેરફારો કરવામાં આવ્યા છે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, રેખાબેન જોશીએ સંદેશ મોકલ્યો છે કે તેમના ખાસ મિત્ર સ્મિતાબેન છે અને તેઓ હંમેશા ફોન અને મેસેજ દ્વારા એકબીજાના સંપર્કમાં રહે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લે છે. આભાર રેખાબેન. મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવિનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના T20 વર્લ્ડ કપના સમાચાર પર નજર નાખીએ. ભારતે ગઈકાલે ચેન્નઈમાં રમાયેલી T20 વર્લ્ડ કપની Super 8 તબક્કાની મેચમાં ઝિમ્બાબ્વેને 72 રનથી પરાજય આપીને સેમીફાઇનલ પ્રવેશની આશા જીવંત રાખી છે. ભારતે તેની 20 ઓવરોમાં 4 વિકેટે 256 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરોમાં 6 વિકેટે 184 રન નોંધાવ્યા હતા. અત્યાર સુધીની તમામ T20 વર્લ્ડ કપમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર હતો. આ T20 વર્લ્ડ કપનો પણ આ સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી ઓપનર સંજુ સેમસને 15 બોલમાં 24, અભિષેક શર્માએ 30 બોલમાં 4 ચોગ્ગા 4 છગ્ગા સાથે 55, ઈશાન કિશને 24 બોલમાં 38, સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 33, હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 49, તેમજ તિલક વર્માએ 16 બોલમાં 3 ચોગ્ગા 4 છગ્ગા સાથે 44 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે 59 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 97 રનની યાદગાર બેટિંગ કરી હતી. ભારત તરફથી અર્શદીપ સિંઘે 3 વિકેટ ઝડપી હતી. હવે ભારત 1 માર્ચ રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે. બંને ટીમના 2-2 પોઈન્ટ હોય આ મેચ જીતશે તે ટીમ સેમીફાઇનલમાં પ્રવેશશે. ગ્રુપ 1માંથી ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને પરાજય આપીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો હતા ભારતના T20 વર્લ્ડ કપના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ગુજરાતી ફિલ્મો નવા મુકામ હાંસલ કરી રહી છે. નવા નવા વિષયો પર જુદા જુદા પ્રકારની અનેક ફિલ્મો ન કેવળ આવી રહી છે પણ દર્શકોનો પ્રેમ પણ મેળવી રહી છે. મીરાની બેને આ જ રીતે મુલાકાત લીધી તાજેતરમાં આવેલી એક ગુજરાતી ફિલ્મના અભિનેતા ગૌરવ પાસવાલાની. ચાલો સાંભળીએ મુલાકાત.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, ગુજરાતી ફિલ્મો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મો હવે એક સરખી નહીં પરંતુ અલગ અલગ જોનર પર આવી રહી છે. તેવી જ એક ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ, તેનું નામ છે પાતકી. થ્રિલરથી ભરપૂર પહેલી સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મમાં મુખ્ય કિરદારનું પાત્ર ભજવનાર છે ગૌરવ પાસવાલા. હાલ આપણી સાથે ફિલ્મની ઝાંખી આપવા માટે અને તેમની કારકિર્દી પર વાતો કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌરવભાઈ, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ મેરાની, થેન્ક યુ સો મચ.
મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ ગૌરવભાઈ પણ સિડનીમાં જ રહે છે અને ફિલ્મો કરવા માટે ભારત જાય છે. મારી થોડા સમય પહેલા તેમની સાથે વાત થઈ ત્યારે તેઓ કહેતા હતા કે હું એક સારી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. તો ગૌરવભાઈ, થોડો તમારા વિશે પરિચય આપશો કે કેવી રીતે સિડની આવ્યા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારથી સંકળાયેલા છો તમે?
ઓ બાપ રે બાપ, સૌથી પહેલા તો તમારું ગુજરાતી બહુ જ ક્લિયર છે, બહુ જ સરસ છે. લવ યુ ગુજરાતી. સૌથી પહેલા મીરાની, હવે વાત રહી, હું સિડની એ રીતે જ આવ્યો જે રીતે બધા આવે છે, ભણવા માટે આવ્યો. અકાઉન્ટિંગની ડિગ્રી કરી, સો આઈ એમ અ માસ્ટર્સ ઓફ પ્રોફેશન અકાઉન્ટન્સી, એટલે અકાઉન્ટિંગ, એટલે પહેલા એ ભણવાનું પૂરું કર્યું મેં, અને પછી PR લીધો, અને એના પછી આઈ ફેલ્ટ લાઈક ધેર ઇઝ મોર ટુ લાઈફ. અને જેમ દરેક છોકરાનું ડ્રીમ હોય છે ક્રિકેટ રમવાનું, મારું પણ ડ્રીમ હતું ક્રિકેટ રમવાનું. પણ મારું ક્રિકેટ રમતા રમતા આપણા સિડનીમાં જ આઈ થિંક હોમબુશ સ્ટ્રેટફિલ્ડની પાસે છે, જે સિડની વાળા હશે એમને ખ્યાલ છે, ગ્રાઉન્ડ છે, ત્યાં રમતા રમતા નેટ્સમાં મારું એક ફ્રેક્ચર જેવું થઈ ગયું, અંગૂઠાના બે ટુકડા થઈ ગયા મારા, એટલે મારે સર્જરી કરવી પડી. અને એના માટે પછી સર્જરી તો થઈ પણ અંગૂઠામાં બે સળિયા ગયા. સો બેસિક આ એક્સિડન્ટના કારણે હું ક્રિકેટ પ્રોફેશનલી રમું એના ચાન્સ બહુ ઓછા થઈ ગયા. આઈ વોઝ વેરી યંગ, એટલે પછી મને લાગ્યું કે મારે મારી એનર્જી બીજી જગ્યાએ નાખવી જોઈએ. અને ધેન બીકોઝ આઈ જસ્ટ થોટ કે 9 to 5 જોબ્સ ને બધું એટ ધીસ એજ ઓફ 20-21 ઇઝ ટુ મચ, લાઈક યુ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. મેં કીધું પછી કરું તો ચાલે, એકવાર એક્સપ્લોર તો કરું. એટલે પછી આઈ સ્ટાર્ટેડ ઇન્ક્વાયરિંગ અબાઉટ એક્ટિંગ. પછી ઓસ્ટ્રેલિયામાં આપણું સિડનીમાં મૂર પાર્ક પાસે પેલું ફોક્સ છે, ત્યાં નાઇડા છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રામેટિક આર્ટ્સ, તો નાઇડામાં ઓડિશન આપ્યું. તો એમાં પણ પહેલા રિજેક્ટ થયો, પણ લકીલી શું થયું કે એ લોકો પાસે સીટ્સ વધારે નહોતી, વિચ મીન્સ દેટ દે હેડ ટુ ફિલ ધ સીટ્સ. તો એનામાં પછી દે હેડ ટુ એક્સેપ્ટ મી. પછી મેં મારું નાઇડામાં એડમિશન થયું. નાઇડામાં મેં 1.5 થી 2 વર્ષ કાઢ્યા, અને એના પછી મારા એક્ટિંગ ટીચરે મને કહ્યું કે ભાઈ તું ઇન્ડિયામાં જઈને ટ્રાય કર, કારણ કે ઓસ્ટ્રેલિયાની ઇન્ડસ્ટ્રીમાં કંઈ છે નહીં અત્યારે, ને તને રોલ પણ એવા મળે નહીં, બીકોઝ તારો સ્કિન ટોન ને બધું જે છે એ બધાના કારણે આઈ થિંક ઇટ્સ બેટર દેટ યુ ગો એન્ડ ટ્રાય આઉટ ઇન ઇન્ડિયા. એટલે પછી મેં કીધું કે ચાલો, હવે ધેર ઇઝ નથિંગ ટુ લૂઝ, એટલે સ્ટીલ વેરી યંગ, એક્સપ્લોરિંગ અને રિસ્પોન્સિબિલિટી નહોતી. એટલે પછી ઇન્ડિયા ગયો, ઇન્ડિયામાં 2 એક્ટિંગ ક્લાસીસ કર્યા, થિયેટર કર્યું. અને મારી શરૂઆત કરિયરની, મારી કારકિર્દીની શરૂઆત હિન્દીથી થઈ હતી. અને મારી પહેલી હિન્દી ફિલ્મ મેં કરી 2014માં, જેનું નામ છે 6-5=2. અને ફિલ્મ પછી હું નૈતિક રાવલને મળ્યો, અને નૈતિકે મને કહ્યું કે આપણે પિક્ચર કરીશું જોડે એક. મેં કીધું ઓકે. અને પછી થોડા ટાઈમ પછી હું સિડની આવી ગયો 2015માં, અને નોકરી કરવા લાગ્યો હું. એટલે આપણી કસ્ટમર સર્વિસની જોબ હોય તો હું રોજ, તમે જો સિડનીથી હો તો તમને ખ્યાલ હશે કે બ્રોડવે પાસે જ મારી એક ઓફિસ હતી, ત્યાં હું રોજ જતો હતો, બ્રોડવે એટલે સેન્ટ્રલ. અને એક દિવસ નૈતિકનો કોલ આવ્યો કે ભાઈ હવે આપણે પિક્ચર શરૂ કરીએ છીએ. એટલે પછી મેં જોબ છોડી અને હું પાછો મુંબઈ આવ્યો, અને પછી અમે ગુજરાતી પિક્ચર શરૂ કરી. અને 2016માં એ પિક્ચરનું નામ હતું જે પણ કહીશ એ સાચું જ કહીશ, એટલે એ થ્રિલર ફિલ્મ હતી 2016માં. તો એનાથી મારી તો શરૂઆત થઈ, એટલે અત્યારે જે થ્રિલર બધા આવે છે ને, મેં 2016માં શરૂઆત જ થ્રિલરથી કરી હતી નૈતિક જોડે. હા, એટલે આઈ થિંક હું એમ કહું કે આઈ ડોન્ટ નો, આ કદાચ ડેસ્ટિનીમાં લખાયું હશે, જોગાનું જોગ કે મારા સ્ટાર્સમાં હશે કે આઈ હેવ ટુ બી એન એક્ટર. કારણ કે મારા એવા લક્ષણો છે નહીં, હું જેવો છું એ પ્રમાણે પણ આઈ આઈ બિલીવ કે પેલું જે એક્ટિંગની ભૂખ હોય લોકોને, સ્ટારડમની ભૂખ હોય, મને એવી એ નથી. બટ આઈ થિંક સમહાઉ અમુક વાર યુ કાન્ટ ફાઇટ યોર ડેસ્ટિની. એટલે મારી જર્ની જેમ જેમ તમે જાણશો એમ તમને ખબર પડશે કે હું બે વાર તો એક્ટિંગને બધું છોડીને પાછો સિડની આવ્યો, અને પિક્ચરો કર્યા પછી, અને પછી કસ્ટમર સર્વિસની નોકરીએ કરી, અને પાછી ફિલ્મો આવી, એટલે પાછો ઇન્ડિયા આવ્યો. એટલે મારું આવ જાવ થયા જ કરે છે અત્યારે લેટલી. હા, બટ મારી કારકિર્દીની શરૂઆત આ રીતે થઈ કે હું ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો અને નૈતિકનો ફોન આવ્યો કે આપણે પિક્ચર કરીએ છે, અને હું ગયો અને મારી પહેલી ગુજરાતી પિક્ચર થઈ. બટ એ પહેલાં મેં મુંબઈમાં રહીને લાઈક 100-150 એડ કરી હતી, 4-5 ટીવી શોમાં કામ કર્યું હતું, ટીનેજ વાળા ટીવી શોઝ હોય ને, ચેનલ વી પર, એમટીવી પર, પછી હેડ્સ ઓફ, એટલે મિસિસ તેંડુલકર કરીને એક ટીવી શો હતો, પછી એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમે હતું, પછી ગુમરા, સાવધાન ઇન્ડિયા, કન્ફેશન ઓફ અ ટીનેજર, આ બધા ટીવી શો, મોટી મોટી એડ્સ, પછી 2014માં પહેલી ફિલ્મ કરી, અને બસ એટલું હતું. અને બહુ જર્ની પેલી એકદમ એવું હતું ને કે આ ફિલ્મ પહેલાં પણ મારું એવું હતું કે ચાલ મારો ભાઈ ત્યાં જ રહે છે, મારી ફેમિલી ત્યાં જ છે, મમ્મી પપ્પા આવતા જતા રહે છે, તો ભાઈને મેં કહ્યું હતું, મેં કીધું યાર હવે હું થાકી ગયો, હવે મારાથી એના બિલ્સ પે નથી થતા, મુંબઈમાં રેન્ટ અને રહેવાનું અને પાછું તમારી ઇન્કમ પેલી કન્સિસ્ટન્ટ ના હોય, તમે એડ્સ પર જીવતા હો એટલે એક એડ તમારી કરો તો તમારું મહિનાનું ગુજરાન ચાલે, એવું હતું. એટલે મેં કીધું યાર હવે રહેવાતું નથી મારા માટે, બહુ ડિફિકલ્ટ લાઈફ છે, એઝ ઇટ ઇઝ સિડનીથી મુંબઈમાં એડજસ્ટ કરવું, એ પણ પાછા બહુ બધા પીજીમાં, એટલે બહુ મોટો જમ્પ છે સાયકોલોજીકલી.
હા, એટલે તમે સાહસિક કહેવાઓ કે તમે અહીંયા સિડનીમાં પીઆર હતા, તમારી પાસે કસ્ટમર સર્વિસની સારી એવી જોબ હતી, એ છોડીને તમે એક નવી ટ્રાય કરવા ગયા અને ત્યાં તમને એવું થયું કે હું પાછો સિડની જાઉં, એટલે તમે સાહસિક પહેલેથી છો.
એટલે હવે જો સાહસિક કહેવાય કે ડફોડ કહેવાય એ મને ખબર નથી, કેમ કે કોઈ માણસ આવું કરે નહીં. કારણ કે મારી પાસે ડેઇલી ટેલિગ્રાફમાં જોબ હતી, એટલે એમાં એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં હું જોબ કરતો હતો ફૂલ ટાઈમ, પછી એટલે એ કરતો, પછી મારું નાયડા ચાલતું હતું એ પાર્ટ ટાઈમ, પછી ચાલતું થઈ ગયું એ ફૂલ ટાઈમ જોબ કરીને. એક દિવસ કેવું હતું કે હું અંદરથી રિબાતો હતો, એટલે બીજા બધા મોટા લોકો હતા અને એની જોડે વધતે છે ને પેલું, મેં કીધું યાર લાઈફમાં કંઈ બરાબર નથી લાગતું મને, મને અત્યારે એમ લાગે છે આઈ હેવ ટુ ડુ સમથિંગ. જે એનર્જી, જે એનર્જી તમારી હોય ને એનું આઉટલેટ નથી મળતું મને. મેં ક્રિકેટમાં પણ ઇન્જરી થઈ ગઈ હતી, એટલે આઈ થોટ આઈ હેડ ટુ ડુ સમથિંગ.
એટલે તમે તમારી જાતે જ રસ્તો શોધ્યો એવું કહી શકાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે.
હા, એટલે હું એમ કહું કે મારા ઘરેથી કદાચ આઈ વોઝ ઇન ધ રાઈટ પ્લેસ એટ ધ રાઈટ ટાઈમ. કેમ કે હું જ્યારે મારી જયારે પહેલી ફિલ્મ આવી, પછી હું નૈતિક ને મળ્યો, અને નૈતિક રાવલ ઇઝ અ વેરી વેલ નોન ડિરેક્ટર ઇન ગુજરાતી, તો ત્યારે એ પણ શરૂ કરતો હતો, એને એક જ ફિલ્મ કરી હતી. અને નૈતિક ને હું મળ્યા એક જગ્યાએ, એક અમારા કોમન ફ્રેન્ડે એમને મળાવ્યા, અને ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો આ અર્બન ફિલ્મ જે કહેવાય ને એનો ઉદય થવાનું ચાલુ થયું હતું. કે કેવી રીતે જઈશ આવી હતી, બે યાર આવવાની હતી, છેલ્લો દિવસ આવી નહોતી, એટલે એ બધું ચાલુ થયું હતું. એટલે એ ટાઈમે જે એક્ટર્સ લોકો હોય ને યંગ, એ સેટ થઈ ગયા. તમે, મેં નૈતિકને પહેલાં કીધું, મેં કીધું યાર મારાથી છે ને આ ટિપિકલ પેલું જે પહેલાંની જે પિક્ચરો બનતી હતી, મેં કીધું એ ટાઈપની મારાથી એકદમ શુદ્ધ ગુજરાતી બોલવાનું અને એકદમ પેલું પેલી એ ટાઈપની એક્ટિંગ મારાથી નહીં થશે યાર, કેમ કે હું નાયડામાં ભણ્યો છું. એટલે મેં કીધું કે મારું સ્કૂલિંગ બહુ અલગ છે યાર, મારું સ્કૂલિંગ બહુ રિયલિઝમ વાળું છે. એટલે તો એમ કે નહીં નહીં, મને તારા જેવું જ વ્યક્તિ જોઈએ છે, કારણ કે હી મેક્સ ફિલ્મ્સ ધેટ આર વેરી રિયલ એઝ વેલ. તો આઈ વોઝ ઇન ધ રાઈટ પ્લેસ. મે બી જો આજની ડેટમાં હું ટ્રાય કરવા જાત તો કદાચ મને ના મળત પિક્ચર. એટલે આઈ થિંક એ ચોગાનું જોગ જે કહેવાય ને, ડેસ્ટિની કહેવાય, કે એ જ ટાઈમે મારું એવું થયું. હું તો ઓસ્ટ્રેલિયા પાછો આવી ગયો હતો આ બધું પૂરું કરીને. મારી 2014માં જે મેં ફિલ્મ કરી 6-5=2, આ હિન્દી ફિલ્મ હતી, હોરર હતી, અને એ ફિલ્મ મેં શૂટ કરી. મારી પાસે પછી પૈસા જ નહોતા અને મેં વિચાર્યું, મેં કીધું ચાલ પહેલી વાર પોતાની જાતને મોટા પડદા પર જોઉં અને પછી જતો રહું. એટલે મેં એવું ડિસાઈડ કર્યું કે પોતાને મોટા પડદા પર જોઈને હું જતો રહીશ. આઈ વેઇટેડ ફોર દેટ. અને પછી અને આપણે સિડનીમાં આવીને નોકરી કરતો હતો. આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ કોલ ઇટ, આઈ ઓલવેઝ યુઝ ટુ કોલ ઇટ માય સેલ્ફ એન એક્સિડેન્ટલ એક્ટર ઓર ડેસ્ટિની, યુ નો. એટલે મેં મારો રસ્તો જાતે બનાવ્યો કરતા આઈ થિંક આઈ વોઝ મોર ઇન એક્સપ્લોરેશન સ્ટેજ કે લેટ્સ સી આગળ જોઈએ છે કે શું થાય છે.
હવે પાતકીની વાત કરીએ તો પાતકી ફિલ્મ નું ટ્રેલર જોયા પછી એવું લાગે કે આ ફિલ્મ સસ્પેન્સ થી ભરપૂર છે. કોણ છે પાતકી કે ખબર નથી, થોડી આ ફિલ્મો વિશે થોડી જાણકારી આપશો?
આઈ થિંક જેમ તમે કહ્યું તેમ કે પાતકી એક સસ્પેન્સ થ્રિલર છે, એક મર્ડર મિસ્ટ્રી કહેવાય આને. કોનો મર્ડર થાય હજુ તો લોકોને એ પણ ખબર નથી જો તમે ફિલ્મ ના જોઈ હોય તો. સો દેટ્સ અ વેરી યુનિક થિંગ. અને પાતકી ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે ગુજરાતમાં, મુંબઈમાં, ઓસ્ટ્રેલિયામાં, દરેક કન્ટ્રીમાં. ને આટલા અત્યાર સુધી જે રિવ્યૂઝ આવ્યા ને એમાં એ લોકો એમ જ કહે છે કે આજ સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની હિસ્ટ્રીમાં આવી થ્રિલર અમે જોઈ નથી. એટલે અમુક લોકો આપણા ઓસ્ટ્રેલિયામાં જ કોઈ કોઈક એને માસ્ટરપીસ કહી હતી અને અલગ અલગ એના ઓબ્જેક્ટિવ્સ મળ્યા છે. બટ આઈ થિંક ધ ફિલ્મ હેઝ રિસીવ્ડ સો વેલ, લાઈક લોકોને બહુ ગમી છે, એના ફીડબેક, એના રિવ્યૂઝ બહુ સારા છે. અને જે અમે એક્સપેક્ટ કરતા હતા કે યંગ લોકોને વધારે ગમશે, વી વર એબ્સોલ્યુટલી રોંગ. દરેક એજ ગ્રુપના લોકોને બહુ ગમે છે. અને પહેલી ફિલ્મ એવી છે કે તમે જ્યારે અમદાવાદ અને મુંબઈમાં પ્રીમિયર્સ હોય તો યુઝ્યુઅલી શું થાય કે અમુક પ્રીમિયર્સમાં લોકો છે ને ઇન્ટરવલ પછી જતા રહે, કારણ કે અમુક વાર લોકોને લાગે યાર ફિલ્મમાં ઇન્ટરેસ્ટ નથી કે એક્સ વાય ઝેડ રીઝન્સ. પાતકી એક એવી પહેલી પિક્ચર છે જેમાં ઇન્ટરવલ પછી લોકો જવાની તો જગ્યાએ ઇન્ટરવલ પૂરો થાય પહેલા પાછા આવી જાય કે નહીં યાર મારે જોવું છે આગળ શું થાય, મારે એક પણ સીન મિસ નથી કરવો, બીકોઝ એવા પોઈન્ટ પર ઇન્ટરવલ હોય છે. એટલે દેટ ઇઝ અ વેરી યુનિક થિંગ ધેટ હેપન ઇન ગુજરાતી.
ખરેખર ખૂબ સરસ કહેવાય. અહીં ઓસ્ટ્રેલિયામાં પણ, સિડનીમાં પણ આ ફિલ્મ તમારી રિલીઝ થઈ ગઈ છે. દર રવિવારે એના શોઝ હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ માટે શું કહેશો તમે?
હું તો ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓને એ જ કહીશ કે પહેલા ગુજરાતી પિક્ચર જુઓ. અને આઈ થિંક આપણી પાસે ઇનફ ટેલેન્ટ છે. સ્ટાર્ટ વેન્ચરિંગ, સ્ટાર્ટ બિકમિંગ પ્રોડ્યુસર્સ એઝ વેલ. કે તમે લોકો ગુજરાતી પિક્ચર તો જુઓ જ જુઓ, પણ જો તમે તમને ફિલ્મના પ્રોડક્શનમાં ઇન્ટરેસ્ટ હોય, તમને ફિલ્મો બનાવવામાં ઇન્ટરેસ્ટ હોય તો બહુ સારી સારી વાર્તાઓ છે. હું તો એમ કહું કે ઓસ્ટ્રેલિયા હજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્સપ્લોર થયું જ નથી ઇન ટર્મ્સ ઓફ શૂટિંગ. તો લેટ્સ ટ્રાય દેટ, કેમ કે મારી પોતાની પર્સનલ ઈચ્છા છે કે હું એક ફિલ્મ સિડનીમાં શૂટ કરું.
અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે ગૌરવભાઈ, આપ ખૂબ પ્રગતિ કરો અને તમે સિડની શું અમેરિકા બધી જગ્યાએ જઈને તમે ગુજરાતી ફિલ્મોમાં કામ કરો, ગુજરાતી ફિલ્મનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ સાથે. તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ વાતો કરી, તમારી વાતો કરી, ફિલ્મો વિશે વાતો કરી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે વાતો કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Thank you, Mirani, and keep doing wonderful work. And SBS Gujarati is one of the best platform for everyone in Australia. And હું તો એમ કહું કે યુ ગાઈઝ આર વેરી લકી કે તમારી પાસે SBS ગુજરાતી છે, તમે લોકો સાંભળો. અને બસ આઈ જસ્ટ વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને તમને બહુ ગ્રોથ અને બહુ પ્રોસ્પરસ સાફ અને બહુ આગળ વધો એવી તમને શુભેચ્છાઓ મારા તરફથી. તો ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ Mirani.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, અમેરિકાની મુલાકાત લેવાનો વિચાર હોય તો આ એક સમાચાર એવા છે જે તમારે જાણવા રહ્યા. ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો પાસેથી અમેરિકાએ પ્રવાસીઓનો કેટલોક અંગત કહી શકાય તેવો ડેટા શેર કરવાની માંગ કરી છે. શું છે આખો મામલો, શું અસર થઈ શકે, પ્રાઇવસી આમાં કઈ રીતે જોખમમાં મુકાઈ શકે, ચાલો જાણીએ વિગતો આ અહેવાલમાં.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયન નાગરિકોના બાયોમેટ્રિક અને ખાનગી ડેટાની માંગણીને લઈને ગોપનીયતા એટલે કે પ્રિવસીના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ પ્રસ્તાવ હેઠળ અમેરિકન એજન્સીઓ ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓના અંગત ડેટા, ડીએનએ અને સોશિયલ મીડિયાના ઇતિહાસ સુધી સીધી પહોંચ મેળવી શકે છે. આ ફેરફારો વિઝા વેવર પ્રોગ્રામ એટલે કે VWP હેઠળ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રાઇવસી નિષ્ણાતો અને પ્રવાસીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. પ્રિવસીના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયન સરકાર ટૂંક સમયમાં અમેરિકા સાથે ડેટા શેરિંગ કરારનો વિસ્તાર કરી શકે છે. આ પગલાથી અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીઈ જેવી એજન્સીઓને ઓસ્ટ્રેલિયન નાગરિકોના બાયોમેટ્રિક ડેટાની સીધી એક્સેસ મળી શકશે. આઈસીઈ પાસે પહેલાથી જ ઇઝરાયેલી ટેક કંપની પેરાગોન દ્વારા બનાવવામાં આવેલા હેકિંગ ટૂલ્સ અને ચહેરાની ઓળખ જેવા અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તે ઇમિગ્રન્ટ્સ અને દેખાવકારોને ટ્રેક કરવા માટે કરે છે. આ અહેવાલો અનુસાર વિઝા વેવર પ્રોગ્રામ ચાલુ રાખવા માટે ઓસ્ટ્રેલિયા પર દબાણ છે. આ કાર્યક્રમ હેઠળ 42 દેશોના નાગરિકો ESTA મેળવીને 90 દિવસ સુધી વિઝા વગર અમેરિકા જઈ શકે છે. જો કે 2022માં રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા શરૂ કરવામાં આવેલા અને 2025માં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિસ્તૃત કરાયેલા એન્હેન્સ્ડ બોર્ડર સિક્યોરિટી પાર્ટનરશીપ એટલે કે EBSP હેઠળ હવે આકરી શરતો મૂકવામાં આવી છે. નવી દરખાસ્તમાં માત્ર ફિંગરપ્રિન્ટ્સ અને ચહેરાના ફોટા જ નહીં, પરંતુ DNA, 5 વર્ષનો સોશિયલ મીડિયા ઇતિહાસ, 5 વર્ષના વ્યક્તિગત અને કામના સંપર્કની વિગતો, પરિવારની માહિતી અને અપલોડ કરેલા ફોટાના IP એડ્રેસ પણ માંગવામાં આવ્યા છે. અમેરિકાએ આ કરારોને આખરી ઓપ આપવા માટે 31 ડિસેમ્બરની સમયસીમા નક્કી કરી છે. UK આ કરારમાં જોડાઈ ગયું છે, જ્યારે યુરોપિયન યુનિયન વાટાઘાટો કરી રહ્યું છે. યુનિવર્સિટી ઓફ કેનબેરાના ટેસ રૂની સમજાવે છે કે બાયોમેટ્રિક ડેટા ક્રેડિટ કાર્ડ પાસવર્ડ જેવો નથી. એકવાર તે લીક થઈ જાય તો તેને બદલી શકાતો નથી. તે વ્યક્તિના સ્વાસ્થ્ય, વંશીય મૂળ અને લાગણીઓ વિશે પણ માહિતી આપી શકે છે. રૂની ચેતવણી આપે છે કે એકવાર ડેટા અમેરિકન સિસ્ટમમાં જશે, પછી તેનો ઉપયોગ માત્ર તપાસ માટે જ નહીં પરંતુ અન્ય કાયદાકીય અમલીકરણ માટે પણ થઈ શકે છે, અને હેકિંગનો ભય તો છે જ. વધુમાં ક્રિકીના રિપોર્ટિંગ મુજબ આ ફેરફારોથી જે લોકો અમેરિકા નથી જતા તેમના ડેટા પણ અમેરિકન એજન્સીઓ પાસે જઈ શકે છે. ઇમિગ્રેશન વકીલ શેરવિન ન્યુરિયન જણાવે છે કે મુસાફરો માટે આર્થિક નુકસાનનું જોખમ છે, કારણ કે ESTA અચાનક નકારી શકાય છે અને રાજકીય વિચારો પણ ચકાસણીનો વિષય બની શકે છે. આ અંગે સરકારના વલણ પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયન ગૃહ વિભાગે વાટાઘાટો ચાલી રહી છે કેમ તે પુષ્ટિ કરવાનો ઇન્કાર કર્યો છે, પરંતુ પ્રવક્તાએ જણાવ્યું છે કે વિઝા નીતિઓ તે દેશનો વિષય છે અને ઓસ્ટ્રેલિયા અમેરિકાના અધિકાર ક્ષેત્રનું સન્માન કરે છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના સર્વે મુજબ જો આ નીતિ લાગુ થશે તો 34% પ્રવાસીઓ અમેરિકા જવાનું ટાળશે. આ દરખાસ્ત માત્ર મુસાફરીના નિયમો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નાગરિકોની અંગત ગોપનીયતા પર સીધી તરાપ છે. જો ઓસ્ટ્રેલિયન સરકાર આ શરતો સ્વીકારે છે તો પ્રવાસીઓએ તેમના ડેટાના દુરુપયોગ અને સંભવિત હેકિંગના જોખમોનો સામનો કરવો પડી શકે છે. આગામી દિવસોમાં સરકાર આ અંગે શું વલણ અપનાવે છે અને ડિસેમ્બરની સમયસીમા પહેલા શું નિર્ણય લેવાય છે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
મિત્રો, તો કાર્યક્રમને હવે વિરામ આપીએ, તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.